તારીખ 24/2/1988 પૂજ્ય બેન શ્રીના વચનામૃત બોલ નંબર 321 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સંગ પ્રવચન નંબર 247
દ્રવ દ્રષ્ટિ તે સંયોગ દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ. સંયોગ દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિની નિશ્ચય અપેક્ષા એ આ વ્યાખ્યા છે. બંને નિશ્ચય છે. પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ એ પણ નિશ્ચય છે. દ્રવ દ્રષ્ટિ તે સંયોગ દ્રષ્ટિ પણ નિશ્ચય છે. ત્યાંથી શરૂ કરે છે કે પર્યાય પર દ્રષ્ટિ રાખે ચૈતન્ય પ્રગટ થાય. દ્રવ દ્રષ્ટિ કરવાથી જ ચૈતન્ય પ્રગટે. જ્યારે પ્રગટ ચૈતન્ય સ્વભાવનો અનુભવ થાય છે ત્યારે દ્રષ્ટિ પર્યાય ઉપરની અનાદિની છે તે બદલી જાય છે. તે દ્રષ્ટિ ફરી જાય છે. પર્યાયમાંથી અહમ પણ છૂટી જાય છે. પર્યાયનું લક્ષ પણ છૂટી જાય છે અને દ્રષ્ટિ દ્રવ ઉપર જતા સ્વદ્રવપણે પોતાનો સ્વાનુભવ થાય છે. અનુભવ ગુણભેદની અપેક્ષા એ જ્ઞાનની પર્યાય છે અને દ્રષ્ટિ શ્રદ્ધાની પર્યાય છે. પણ બંનેનું કાય એક સાથે છે. એક જ સમયમાં દ્રષ્ટિ અને જ્ઞાન સ્વરૂપના આશ્રયે સ્વરૂપના અવલંબને પ્રગટ થઈને પરિણમે છે. એટલે આ એક સિદ્ધાંત છે, ત્રિકાળી નિયમ છે કે પર્યાય પર દ્રષ્ટિ જ્યાં સુધી રહી છે ત્યાં સુધી પ્રગટ ચૈતન્યનો અનુભવ થતો નથી. અથવા જેનું ચૈતન્ય સ્વભાવ ચૈતન્ય સ્વરૂપ છે તેનું સદ્રશ શુદ્ધ પરિણમન થતું નથી. મિથ્યાત્વ અજ્ઞાન આદિ જે મોટા વિપર્યાસ છે અવસ્થામાં અથવા અજ્ઞાન મિથ્યાત્વ અને અનંતાના કશા એની જે ઘણી મલિનતા છે એવી મલિનતાનો નાશ થવો એને ચૈતન્ય પ્રગટ થયું એમ કહેવામાં આવે. એવું મલિનતાનો નાશ થાય અને જીવન સ્વરૂપ છે તેવું જ અવસ્થામાં પ્રગટ અનુભવ ગોચર થાય અથવા એનું સદૃશ પરિણમન થાય ત્યારે પર્યાય ઉપર દ્રષ્ટિ રાખે નહીં થાય એવું ત્રણકાળમાં બને નહીં એવો સિદ્ધાંત છે એમ કેવું છે. દ્રવ દ્રષ્ટિ કરવાથી જ ચૈતન્ય પ્રગટે છે. ત્યારે દ્રવ દ્રષ્ટિ જ હોય પર્યાય દ્રષ્ટિ નાશ જ થયો હોય પર્યાય દ્રષ્ટિનો અભાવ જ થયો હોય. અહીંયા થોડું સ્પષ્ટીકરણ કરીએ કે ઉપર એમ 318મો બોલ કે પ્રતીતિ માટેના વિચારના સર્વ પ્રકારમાં હું જ્ઞાયક છું તે પ્રકાર મૂળ છે. એક વાત એ લીધી છે. વળી મોક્ષ દશામાં જ્ઞાન જ સાધન છે એ કહેવા માટે જ્ઞાન જ સાધન છે એકમાત્ર હેતુરૂપ છે સ્વાનુભવના એકમાત્ર હેતુરૂપ છે એમ કહેવા માટે ઠામ ઠામ ઉપદેશ આપ્યો, અનેક પ્રકારે વાતો કરી. કોઈ જીવને એ વિષય ઉપર થોડી મૂંઝવણ થાય છે કે અમારે દ્રષ્ટિથી ઉપડવું કે અમારે જ્ઞાનથી ઉપડવું, વિશે સ્પષ્ટ કરીએ તો મોક્ષ દશામાં દ્રષ્ટિ પૂરેપૂરી વિપરીત હોવાથી અથવા પર્યાય દ્રષ્ટિ હોવાથી દ્રષ્ટિનું બળ સ્વરૂપ કામ કરતું નથી. દ્રષ્ટિ એક બળવાન પરિણમન છે, અને બળવાન પરિણમન એટલા માટે છે કે જે તે વિષયને તે ગ્રહે છે, શ્રદ્ધે છે, તે પૂરી તાકાતથી ગ્રહે છે. મૂળ મિથ્યાત હોય ત્યારે પણ મિથ્યાત્વ સ્વયં 100% છે, એવું સમજવા યોગ્ય નથી કે મિથ્યાત્વ મૂળ થયું એટલે મિથ્યાત્વના 1% ઓછા થઈ ગયા છે. મિથ્યાત્વ પણ મિથ્યાત્વ 100% છે, કેમ કે એ પરિણમન જ પૂરું સવરણ થાય છે, પૂરું અવલંબ રહે છે. વિપર્યાસ અને અવિપર્યાસમાં આ પ્રકાર સમજવા યોગ્ય છે. તીવ્રતા મંદતાનો ભેદ જુદી વાત છે, સમય મિથ્યાત્વનો ભેદ જુદી વાત છે. આમાં ઘણા ભૂલ કરે તો મિથ્યાત્વ મન થયું ને મિથ્યાત્વ મન થયું કે પણ હજી મિથ્યાત્વ રહ્યું છે એનું શું, અને મંદ થયું તેથી શું, એટલે તો નિશ્ચય નિર્ણયના પક્ષમાં આવ્યો ત્યારે એમ કહ્યું કે તેથી શું થયું, ત્યારે તો સમ્યક સમ્યક થઈને મંદ થયું છે. દિશા કરે છે ને મંદ થયું છે તોય કે તેથી શું, કેમ કે મિથ્યાત્વ રહ્યું છે. એ મલિનતા બીજી મલિનતા છે ને એ મલિનતા તો નીકળે છૂટકો છે. તો ત્યાં મોક્ષની ભૂમિકામાં નામ લક્ષણથી આત્મા ઓળખાયો, નામ લક્ષણથી આત્મા ઓળખાવીને સ્વરૂપ સન્મુખ થયો, સ્વરૂપ સન્મુખતા આવી, જ્ઞાન બળ પુરુષાર્થ વર્ગે વિધા, અને જ્યાં સ્વાનુભવ થયો ત્યાં દ્રષ્ટિ આખી ઉથલી ઊંધી પડી હતી તે ઉલટી થઈ આખે આખે સૌરી થઈ ગઈ. હવે જે સાધક દશા શરૂ થઈ વાસ્તવિક મોક્ષ માર્ગમાં, એમાં જ્ઞાન બળ કરતા દ્રષ્ટિનું બળ વધે છે, સાધક દ્રષ્ટિના બળે આગળ વધે છે. એમ કેમ થયું, ત્યાં એક તબક્કો બદલાયો, પરિસ્થિતિ પણ બદલાઈ. પરિસ્થિતિ એ હતી કે સમ્યક સમ્યક સુધ હતો ત્યાં સુધી દ્રષ્ટિ ઉલટી હતી, અને જ્ઞાનના લક્ષણના ઓળખાણમાં સ્વતત્વ પ્રતિભાસમાં જ આવ્યું હતું. દ્રષ્ટિમાં હજી એ સ્વતત્વનું ગ્રહણ નહોતું, દ્રષ્ટિ તો હજી જે સ્વભાવનો વિકલ્પ ઉઠે એમાં પણ હુંપણું કરતી હતી. હું જ્ઞાયક છું એવા વિકલ્પનો વિકલ્પનો સ્વરૂપે અનુભવ સ્વરૂપે અનુભવ કરતી અનુભવ થતો હતો. ત્યાં એકતા બુદ્ધિ હતી, પર્યાય દ્રષ્ટિ હતી, એ બધું હતું. તો સાધન દશામાં આવતા ઉપાદેયતા ચારિત્રના ખાતામાં જાય છે, એ ઉપાદેયતા ચારિત્રના ખાતામાં જાય છે. વિજ્ઞાનની પર્યાય છે, આ ઇષ્ટ છે એ જ્ઞાનની પર્યાય છે. દ્રષ્ટિ સવય થઈ જ નથી, થઈ નથી તો હવે છે, હવે છે તો ક્યાં પડી શકે, પર્યાય ઉપર પડી છે. પર્યાય ઉપર પડી છે, અને પર્યાયમાં જે રાગ તત્વ છે એમાં અનંતની દ્રષ્ટિ છે. ત્યાં આ સ્થિતિ દ્રષ્ટિની છે. ત્યાં ભલે એ રાગ પછી શુદ્ધાત્મા વિષય હોય કે હું ત્રિકાળી છું, શુદ્ધ છું, ધ્રુવ છું, પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, અનંત ગુણના અભેદ સ્વરૂપ છું, સ્વભાવ સ્વરૂપ છું, તો પણ હું દ્રષ્ટિએ કરીને સ્થપાતો હતો, જ્ઞાને કરીને એકતા અનુભવાતી હતી, અને ચારિત્ર અપેક્ષાએ સાક્ષાત ઉભા રહેતા નથી. પરમાત્મા પ્રકાશમાં શુભચંદ્ર આચાર્ય એમ કહે છે ટીકા કરતા કે ક્યારે શુદ્ધાત્મા ઉપાદે છે, એક પ્રશ્ન ઉઠાવે છે પોતે હર વખત કે નિર્વિકલ્પ સમાધિના કાળમાં જ સાક્ષાત આત્મા ઉપાદે છે. આ શુદ્ધ છે ને ઉપાદે છે એવા વિકલ્પના ભાવના કાળે સાક્ષાત ઉપાદે પણ વર્તતું નથી. વિકલ્પ તો એવો છે કે એવી જ વિકલ્પ અંતરાય છે. સાક્ષાત ઉપાદેયતાના નિર્વિકલ્પ અનુભવથી જોતા, ઉપરથી જોતા, અહીં જે વિકલ્પ છે એ બાધા છે. લક્ષ છે પણ હજી દ્રષ્ટિ ફરી નથી, લક્ષ થયું છે પણ દ્રષ્ટિ ફરી નથી. તો અહીંયા વિચાર ચાલે છે કે દ્રષ્ટિ કાર્ય કરશે અહીંયા કે જ્ઞાન કાર્ય કરશે. આ સ્થિતિએ આ સ્ટેજ ઉપર આ સ્તરે દ્રષ્ટિ કામ કરશે કે જ્ઞાન કામ કરશે, આ એક ચર્ચાનો વિષય છે. અને જ્યાં સુધી એ વિષયનો સ્પષ્ટ ખ્યાલ ન હોય ત્યાં સુધી સાધનની ભૂલ થવાની સંભાવના છે. આ તો ધારણા જ્ઞાનમાં તો સ્પષ્ટ હોવું જોઈએ, પુરુષાર્થ પછી ઉપડવાની વાત છે. જે જ્ઞાને સ્વરૂપના લક્ષમાં લીધું છે આમે જો કે જ્ઞાન સર્વથા મલિન નથી. જ્ઞાનનું અંતરંગ તો શુદ્ધ જ છે. ચર્ચા થઈ છે આપણે સ્વભાવ છે અને ત્યાંથી સ્વભાવ પકડ્યો છે જ્ઞાને. જ્યારે જ્ઞાને જ્ઞાનમાં એટલે પોતામાં સ્વભાવને લક્ષમાં લીધો છે ત્યારે એને જ્ઞાનને પકડીને લીધો. સ્વભાવ હતો કે પોતામાં જ હતો? સ્વભાવ પોતામાં જ હતો અને ત્યાંથી જ પકડ્યો છે. બરાબર છે, પોતે પોતાનાથી પોતાને જ પકડ્યો છે. એટલે જ્ઞાન કાર્ય જ્ઞાને કર્યું છે, દ્રષ્ટિ નથી કર્યું. પણ જ્ઞાને જ્ઞાને દિશા બદલીને એમ જોયું કે અરે સ્વભાવ તો અહીંયા છે, મારામાં જ છે, આ સ્વભાવને તો પ્રગટ અપ્રગટની અપેક્ષા નથી, એવો આ સ્વભાવ છે. ચર્ચા ચાલી ત્યારે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાની કે જે સ્વાનુભવમાં આવ્યો, આત્મા જે સ્વાનુભવમાં આવ્યો, પેલા તો જે પ્રતિભાસમાં આવ્યો હતો એ તો પરોક્ષ જ્ઞાનમાં આવ્યો હતો, અને સ્વાનુભવમાં અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનમાં આવ્યો. ત્યારે અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનમાં આવ્યો ત્યારે આવો છો એમ જ્ઞાનમાં આવ્યો ત્યારે પ્રતીતિ થઈ કે આવો છું. જો આવો છું એમ જાણ્યું ન હોત તો જાણ્યા વિનાની પ્રતીતિ ન હોય, એ તો સસલાના સિંગડો સિંગડાની પ્રતીતિ કરવા બરાબર થઈ જાય. એટલે દેખત ન્યાયથી બેસતો નથી કે જે વસ્તુ જાણતો ન હોય એની પ્રતીતિ કેવી રીતે હોય. જેમ જે વસ્તુ પ્રત્યે શ્રદ્ધાનું હોય તો એનું આચરણ ન હોય, કે શ્રદ્ધા જ નથી તો આચરણ ક્યાંથી આવી ગયું? લોકો જે બાહ્યાચરણ પાળે છે અને શ્રદ્ધા નથી હોય તો આપણે શું કહીએ છીએ? પણ એ રીતે શ્રદ્ધાનો ઠેકાણો નથી ને આચરણ લાવ્યો ક્યાંથી, તો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. એમ જેનું જ્ઞાન નથી એની પ્રતીતિનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી કે કોની પણ પ્રતીતિ, જેને જાણતો નથી એની પ્રતીતિ કેવી રીતે હોઈ શકાય? એ કોઈ રીતે હોઈ શકાય નહીં. એ તો સ્વામી હું કાળે જે પ્રતિ છે એમાં જ્ઞાનપૂર્વક સિદ્ધાંત લેતા હતા. પણ અહીંયા એક બીજો વિષય ચર્ચામાં લેવો છે કે આવું સમાધાન, આવું સમય જ્ઞાન પ્રગટ થઈ ગયું, મોક્ષ માર્ગ શરૂ થઈ ગયો, સાધક દશા ચાલી હવે શરૂ થઈને, તો આગળ જે વધે છે એની અંદર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું પરિણામ ત્રણેયનું હોવા છતાં, અથવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પુરુષાર્થનું પરિણામ હોવા છતાં, ચારે લઈએ, ચતુષ્ટય લઈ લઈએ, તો પણ એમાં દ્રષ્ટિ પ્રધાન છે ચારે ગુણમાં. તો કે કેમ દ્રષ્ટિ પ્રધાન લે છે? ચારે ચાર ગુણ મુખ્ય ગુણ છે, એમાં જ્ઞાન તો નેતા જેવો ગુણ છે. તો કે જ્ઞાન પણ પોતાની શક્તિને થોડીક બીજી રીતે વ્યય કરે છે. જ્ઞાન સ્વને પણ જાણે, જ્ઞાન પરને પણ જાણે, તો એનો એક શક્તિનો વિભાગ પર પર અવલંબિત થાય છે. પર જાણવું એ દોષ નથી, પણ પર અવલંબિત થાય છે, પર સન્મુખ થાય છે, એટલો વિભાવ છે જ્ઞાનનો ત્યાં. ચારિત્ર, તો કે ચારિત્રમાં વિતરાગતા તો થઈ છે, પણ હજી સરાગતા પણ છે, ને એને ભાગ પાડ્યો છે. પુરુષાર્થમાં પુરુષાર્થ પણ છે અને અપુરુષાર્થ પણ છે, એમાં પણ ભાગ પાડ્યો છે. તો એ મુખ્ય ગુણોની અંદર વહેંચણી થાય છે, કેટલોક સ્વભાવ અને કેટલોક વિભાવ એમ વહેંચાયેલું પરિણામ છે. એ દ્રષ્ટિને જેવી છે કે એના પરિણામમાં વહેંચણી નથી, એટલે ત્યાં દ્રષ્ટિ પૂરી શક્તિથી પડવાથી એમ છે કે દંશણ મૂલો ધમ્મો. આ બધા ધર્મનું મૂળ, ચારિત્ર ધર્મનું મૂળ, ચરિત્રમ ખલુ ધમ્મો. ચારિત્ર ખરેખર ધર્મ છે, પણ ચારિત્ર મૂળ ધર્મ નથી, દંશણ મૂળ ધર્મ છે. બે ચરિત્ર ખલુ ધર્મો પ્રવચન સારમાં કહ્યું, અને દંશણ મૂળો ધર્મો અષ્ટપાવડીમાં કહ્યું, બે સૂત્ર એમના જ આપેલા છે. પણ દંશણ મૂળો ધર્મ છે એમાં મોક્ષ માર્ગને વિશે દ્રષ્ટિના બળે સાધક જીવ આગળ વધે છે, દ્રષ્ટિના બળે આગળ વધીને પૂર્ણ થઈ જાય છે, અને દ્રષ્ટિના બળે સાધુ અનંતકાળ સિદ્ધ પરમાત્મા ઉપસ્થિત દશામાં ટકી રહે છે. આવું દ્રષ્ટિનું પ્રાધાન્ય ગણવામાં આવ્યું છે. આમ બે તબક્કે વાત સમજવી પડે છે. મોક્ષ દશામાં જ્ઞાન જ સાધન છે, જ્ઞાન જ સાધન છે, અને સાધક દશાની અંદર તો કે જેટલું દ્રષ્ટિનું જોર એટલી કાર્યની સિદ્ધિ, જેટલું દ્રષ્ટિનું જોર એટલો પુરુષાર્થ ઉગ્ર, જેટલું જ્ઞાન વેધવું એટલો પુરુષાર્થ ઉગ્ર એમ નહીં કે, કેમ કે જ્ઞાન તો ચોથા ગુણ સ્થાને માનવું થઈ જાય કોઈને લબ્ધિ પ્રગટીને, તો ત્યાં કાંઈ છઠ્ઠું સાતમું ગુણ સ્થાન ન પ્રગટે, પણ દ્રષ્ટિમાં તો ગુણ સ્થાનનો જ ભેદ નથી. જે ચોથા ગુણ સ્થાને, એ જ છઠ્ઠા સાતમા ગુણ સ્થાને, એ જ બારમા ગુણ સ્થાને, એ જ ચૌદમા ગુણ સ્થાને, એ જ સીતાલીમાં પૂરેપૂરું શ્રદ્ધાંત થઈ જાય છે, અને એથી એની અનંત શક્તિ કાર્ય કરતી હોવાથી પ્રધાનતા, એનું પ્રધાનતા હોવાનું કારણ છે કે એમ શક્તિ કામ કરે છે. બીજા ગુણોની શક્તિ વહેંચાય છે સ્વભાવ બાજુ અને વિભાવ બાજુ પરિણામમાં, આટલો જે તફાવત છે. એટલે મોક્ષ માર્ગને વિશે દ્રષ્ટિનું પ્રાધાન્ય વિશેષ કરીને કહેવામાં આવ્યું છે, એનું આ કારણ છે. ચારિત્ર તો બાર મે થઈ ગયું હતું, તેર મે જ્યાં કેવળ જ્ઞાન થયું, તો કે અહીંયા પરમ અવગાઢ સમ્યક્ત્વ થયું એવું નામ દેવાય છે શાસ્ત્રમાં. તો સમ્યક્ત્વ તો એક જ પ્રકારનું છે, શું પણ અહીંયા બીજા ગુણોની પૂર્ણતાથી તો એમાં શ્રદ્ધા ઉપર સમ્યક્ત્વ ઉપર આરોપ આવે છે. અને શાસ્ત્રની અંદર જેમ દ્રષ્ટિનું કથન જ્ઞાન પ્રધાન ચારિત્ર પ્રધાન પુરુષાર્થ પ્રધાન થાય છે, તેમ જ્ઞાનનું કથન પણ દ્રષ્ટિ પ્રધાન ચારિત્ર પ્રધાન અને પુરુષાર્થ પ્રધાન થાય છે, એમ ચારિત્રનું કથન પણ દ્રષ્ટિ પ્રધાન અને જ્ઞાન પ્રધાન થાય છે. સમજીને કોઈ પણ કથન થાય તો તે કથન નિર્દોષ છે, અને સમજ્યા વગર સાચું કથન થાય તો પણ તે કથન સદોષ છે. એટલે કથન સાથે ક્યારે લડાઈ કરવી નહીં કે આવો શબ્દ વાપરો કેમ આને, એ કોઈ દિવસ ન લેવું. અને સમજણ તપાસી લેવી, શબ્દ વાપરનારને સમજણ તપાસવી કે ભાઈ તમે શું સમજીને આમ કહો છો, જો એની સમજણ યથાર્થ હોય તો શબ્દની સાથે ક્યારે પણ વાંધો લેવો એ વ્યાજબી નથી, યોગ્ય નથી. મુક્તિ તો પૂર્ણ શુદ્ધિ થાય ત્યારે મુક્તિ છે, એવું તો પણ હજી સિદ્ધ દશા જેટલી મુક્તિ નથી. એટલે કે અશુદ્ધત્વના અશુદ્ધત્વ રહે છે, એટલે એ તો મુક્તિ છે તે વાંધો નથી. પણ વસ્તુ સ્થિતિ તો જે છે એ છે એમ સમજી લીધા પછી કોઈ કથન સાથે દ્રષ્ટિ જ્ઞાનની પ્રધાનતામાં શું છે કે કેવળ જ્ઞાન થાય છે ત્યારે ભાવમોક્ષ કહેવામાં આવે છે. ત્યારે ભાવમોક્ષ એટલા માટે કહેવામાં આવે છે કે અણુજીવ હોવાને લીધે ત્યાં સંપૂર્ણ મોક્ષ દશા નથી ગણવામાં આવી. ભેદો આવે છે શાસ્ત્રની અંદર કે આ જગતમાં જીવોના કેટલા ભેદ, કે બે ભેદ. કયા બે ભેદ? કે સિદ્ધ ને સંસારી. તો સિદ્ધ થયા પેલા 14મા ગુણ સ્થાનના બધા જીવોને સંસારના ક્લાસમાં ખટવા, સિદ્ધ દશા થયા પેલા 14 ગુણ સ્થાન સુધીના 13મા ને 14મા રહેલા બધા જીવોને સંસારમાં ખટવી નાખ્યા. બનારસીદાસે લીધું છે પૂર્ણ ચિઠ્ઠીમાં. આ જગતમાં જીવો ના કેટલા ભેદ? તો કે બે જ ભેદ છે. જયારે બે ભેદ જીવો ના લેવા તો કયા? તો કે સિદ્ધો અને સંસારીઓ. અનંતા સિદ્ધો, અનંતા સંસારીઓ. સંસારીઓ કરતા અનંતમાં ભાગે સિદ્ધો, પણ છે અનંતા બંને. સિદ્ધો ને સંસારીઓ લ્યો તો 13મા ને 14મા ગુણસ્થાન વાળા જેને મોક્ષ દશા કહીએ છીએ એ સંસારીમાં આવે છે. વસ્તુ સ્થિતિ જેમ છે એમ સમજવી જોઈએ, અને જેમ છે એમ વસ્તુ સ્થિતિ સમજો તો પછી કઈ વાંધો નથી. જ્ઞાનનું મહત્વ જે પ્રકારે છે તે પ્રકારે જ્ઞાનનું મહત્વ સમજવું જોઈએ, જે પ્રકારે દર્શનનું મહત્વ છે તે પ્રકારે શ્રદ્ધાનું મહત્વ સમજવું જોઈએ, જે પ્રકારે આચરણનું મહત્વ છે એ પણ એ પ્રકારે સમજવું ઘટે છે. ચોથું અને પાંચમું ગુણસ્થાન હોવા છતાં જીવનારું છે એ 6મા 7મા ગુણસ્થાનથી પ્રધાનપણે ગણવામાં આવે છે. કેમ કે ચરિત્ર ખરું ધર્મો, ચારિત્ર ખરેખર ધર્મ છે. ધર્મ છે તે સામ્ય છે, સામ્ય છે તે જીવના મોહ ક્ષોભ વિહીન પરિણામ છે. આ પ્રવચન સારમાં હશે લીધો. તો ચારિત્રથી જીવમાર્ગ કહેવામાં આવે છે પ્રસિદ્ધપણે. મૂર્તિમંત જીવમાર્ગ તો કે 6મા 7મા ગુણસ્થાન થી. કેમ કે ઓલામાં તો ઓળખાતા નથી, જૈનો હોવા છતાં જૈનો ઓળખાતા નથી. જગતના બીજા જીવો સાથેનું એનું જે જાતનું દેખાવ છે એમાં જૈનો જુદા નથી પડતા જલ્દી. તો કહે છે કે જૈન માર્ગ છે ને એનો, તો જૈન માર્ગ છે પણ હજી એટલો પ્રસિદ્ધ નથી એને વિશે. તો જૈન માર્ગ ક્યાંથી પ્રસિદ્ધ? મુનિદશા અંગીકાર કરે ત્યારથી, ત્યાં સુધી રામમાર્ગ ગણવામાં આવતો નથી. માર્ગમાં છે પણ હજી જેને એમ કહીએ કે આ સ્ટેટ હાઈવે છે અને આ નેશનલ હાઈવે છે એના જેવું છે. શું આ રાજ્યનો માર્ગ છે જ્યારે બોલો આખા રાષ્ટ્રનો દેશનો ધોરીમાર્ગ છે એમ. આખા જૈન પરમેશ્વરનો ધોરીમાર્ગ દીક્ષા અંગીકાર કરે, ભાવલિંગી સંત થાય ત્યારથી, ત્યાં સુધી નહીં. તો પડે તો પડે, ઉપસમ શ્રેણીએ જાય તો પડે પાછો વળે, પણ એવો તો કોક બને, એવું કોક બને એ તો એક જાણવાનો વિષય છે, એ કોઈ મુખ્યતા કરવાનો વિષય નથી. સંભવિતતા છે તો એનો બધાનો નિર્દેશ આવ્યો છે. વિષયનું પ્રતિપાદન તો જેમ છે એમ આવે. તો કે માર્ગની શ્રેણીમાં પણ બે પ્રકાર ઊભા થાય છે, ઉપસમ શ્રેણીએ જાય તો પાછો વળવું પડે, ક્ષાયક શ્રેણીએ જાય તો પાછો વળવાનો પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી. આ સ્પષ્ટતા પછી દરેક જગ્યાએ એ વિષય ઉપર કોઈ પણ વાત આવશે તો તરત જ ખ્યાલ આવશે કે અહીંયા આમ કેમ ને અહીંયા આમ કેમ, ક્યાં જ્ઞાન પ્રધાન ક્યાં દ્રષ્ટિ પ્રધાન, એ તરત સમજવામાં આવી જાય. સમય
દર્શન પહેલા જ્ઞાન થી ઉઠાય છે,
સાધક દ્રષ્ટિ ના બળે આગળ વધે છે એવું ગોલ આવશે. ત્રણસો એકવીસ માં છે નીચે, પાછળ બીજા પાને છે. દ્રવ દ્રષ્ટિ કરવાથી જ આગળ જવાય છે, શુદ્ધ પર્યાયની દ્રષ્ટિથી પણ આગળ જવાતું નથી. દ્રવ દ્રષ્ટિ કરવાથી આગળ જવાય છે, જે મોક્ષ માર્ગમાં આગળ જવાય છે એમાં દ્રષ્ટિનું પ્રાધાન્ય છે. જ્ઞાનનું પ્રાધાન્ય કેમ લેતા નથી કે જ્ઞાન હજી નચાય છે, પૂરું છે, એટલે આના પરિણામમાં બળ ગુણ છે, અનંતું જે બળ શક્તિ છે. દરેક તો શક્તિરૂપ છે ને, શ્રદ્ધાની પણ શક્તિ છે, જ્ઞાનની પણ શક્તિ છે, ચારિત્રની પણ શક્તિ છે, તો આ પૂરી શક્તિથી પરિણમે છે. માટે જે જોર એનું વધારે છે જેને આની શક્તિ વહેંચાયેલી છે જ્ઞાનની, એ તો ખુલી નથી. પૂરી જ્ઞાનની શક્તિ ખુલી નથી, જેટલી શક્તિ ખુલી છે એના વહેંચણીથી જાય છે. સ્વભાવ અને વિભાવ બે પડખા ઊભા થાય છે, આમાં બીજું પડખું ઊભું નથી થતું. સમ્યક મિથ્યાત્વ અંશે સમ્યક, અંશે મિથ્યાત્વ, એનું પડખું નથી ઉભું થતું. ત્યારે ઓલામાં તો વિભાવ ઉભો થાય છે, દ્રષ્ટિનો અનુભવ ક્યાંય ન હોય મોક્ષ માર્ગમાં. જ્ઞાનમાં પરસત્તા અવલંબનશીલ પણ એટલો વિભાવ છે. એટલે લોકોમાં થોડુંક મૂંઝવણ થાય છે કે ક્યાં જ્ઞાનની મુખ્યતાથી વાત આવે છે, ક્યાં શ્રદ્ધાની મુખ્યતાથી વાત આવે છે, હવે આપણે શું કરવું. તો કોઈને એવો કલ્પનાથી રાગ થઈ જાય છે, બસ દ્રષ્ટિથી ઉપડવું, બસ દ્રષ્ટિથી જ ઉપડવું. તો ક્યાંથી ઉપડીશ, દ્રષ્ટિ છે, દ્રષ્ટિ નથી પડી છે. એના ઉપર જોર કરવા જઈશ તો પર્યાય ઉપર જોર લઈ જશે ને તમને ખબર નહીં પડે. એક જ્ઞાન જ સાધન છે, પ્રસિદ્ધ જ્ઞાનમ એકમ સાધનમ સાધના દેવી રહુ ચિત્ત પંચાધ્યાયી 401 સ્વાનુભૂતિ એક હેતુશ્ચ તસ્માત એતત પરમ પદમ. સ્વાનુભૂતિનો એકમાત્ર હેતુ હોવાથી જ્ઞાનને પરમપદ કહીએ છીએ. એટલે આખા સમયસારમાં, કેમ કે ત્યાં તો સમય કેમ થાય, મિથ્યાત્વ કેમ મટે, અજ્ઞાન કેમ મટે અને અનુભવ કેમ થાય, આ વિષય ચાલ્યો છે. આખા ગ્રંથનો એક જ વિષય છે કે આત્મા જ્ઞાન માત્ર છે, તો કે સાધન તો કે જ્ઞાન માત્ર છે, ઉપાય તો કે જ્ઞાન માત્ર છે, ઉપેય તો કે જ્ઞાન માત્ર છે. દ્રષ્ટિ તો ઊંચી ઊંધી પડી છે, જ્ઞાનમાં ગોટા ન નીકળે તો દ્રષ્ટિ તો વધારે જોર કરશે, ઊંધી ઊંધું જોર વધતું જશે, એનો પડી છે તો ઊંધી જ તે. જગ્યા છે સમી પંચેન્દ્રિય પ્રણામાં, એ જગ્યા છે. એટલે જુદા જુદા તબક્કે જેમ છે એમ વાત સમજવી પડે છે. કેમ કે કોઈ જીવ નિરોધમાં છે, નિરોધનો તબક્કો લઈએ તો અજાણરૂપ જ્ઞાન છે, મન નથી. એટલે ઉઘાડે એકદમ મનમાં ઉઘાડ નથી, એ તો અસમય તૈયાર થઈ ગયો. પછી જ્ઞાન હણાતું 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 હણાના અક્ષરમાં આનંદમાં ભાગે ગયું, એટલે જ્ઞાનનું પરિણામ તો કે અજાણ રૂપ છે, કાંઈ જાણતું નથી. અને ત્યાંથી ઉપર કેવી રીતે આવે? ઉપર તો કોઈને કોઈ જીવ આવે છે, એકેન્દ્રિયપણું છોડીને પંચેન્દ્રિય થાય છે, તો કે વિશુદ્ધતા રૂપ ચારિત્રથી ઉપર આવે છે. ત્યાં અજાણપણે, જરાય ખબર નથી જ્ઞાનને, અજાણપણે કશાયની મંદતા થઈ, એ ચારિત્રનું પરિણમન છે. એ નિમિત્ત થયું અને સીધું જ્ઞાન ખરાબ સમની પંચેન્દ્રિય પાંચ ઉગડીને એ ગુણ બીજા ગુણમાં નિમિત્ત થાય છે. ચારિત્રની પ્રધાનતા છે, જે સ્થાનમાં જે પ્રકાર ઉપસ્થિત હોય એને એમ જ યથાર્થ જાણવું જોઈએ. બીજી રીતે જાણવા જાય તો વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધતા થશે. વસ્તુના સ્વરૂપથી જે વિરુદ્ધતા સમજે શ્રદ્ધામાં ને વિશ્વાસમાં ને જ્ઞાનમાં થાય, એને ક્યારે પત્તો લાગે સવળો થવાનો. ગુરુદેવે કહ્યું, એક પણ વિપર્યાસ મટે નહીં ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય. સમ્યક દર્શન થાય ત્યારે પણ વિપર્યાસ એને રહે નહીં, ભલે શાસ્ત્રનું અજાણ પણ હોય તો છૂટી જાય. તમે અહીંયા ફરીથી લઈ પર્યાય પર દ્રષ્ટિ રાખે ચૈતન્ય પ્રગટ ન થાય, દ્રવ્ય દ્રષ્ટિ કરવાથી જ ચૈતન્ય પ્રગટે. તો અહીંયા એમ કહેવું છે કે જ્યારે ચૈતન્ય પ્રગટે ત્યારે દ્રષ્ટિ પલટો મારે મારે ને મારે જ દ્રષ્ટિ પર્યાય ની રહે ને ચૈતન્ય પ્રગટે એમ બને નહીં. દ્રવ્યમાં અનંતું સામર્થ્ય ભર્યું છે, તારા દ્રવ્યમાં અનંતું સામર્થ્ય ભર્યું છે, તે દ્રવ પર દ્રષ્ટિ સંભાવ. હવે વાતે વાતે એમ ન કે અહીંયા ઉચ્ચ જ્ઞાન સાધન છે, ત્યારે શ્રદ્ધાનો બોલ ચાલતો હોય ત્યારે શ્રદ્ધાની વાત સીધે સીધી મૂકે, પણ વસ્તુનું સ્વરૂપ તો જેમ છે એમ જ સમજવું જોઈએ. કે દ્રવમાં અનંત સામર્થ્ય ભર્યું છે, તે દ્રવ ઉપર દ્રષ્ટિ સંભાવ. કેવી છે દ્રષ્ટિ? કે નિવૃત્તિથી માંડીને સિદ્ધ સુધીની કોઈ પણ પર્યાય શુદ્ધ દ્રષ્ટિનો વિષય નથી. આ દ્રષ્ટિ પોતાના પૂર્ણ ત્રિકાળી સ્વરૂપને એવી રીતે વળગે છે કે જોડે રહેલી કોઈ પણ પર્યાય પછી નિગોદની હોય, નિગોદની જોકે સમી દ્રષ્ટિને હોતી નથી, પણ કોઈ પણ પર્યાય હોય અને ગઈ તો દ્રષ્ટાંત માનીએ છીએ, ઉપરની સિદ્ધ દશા હોય તો એની સામે પણ દ્રષ્ટિ જોતી નથી, દ્રષ્ટિ વિષય કરતી નથી એને, અથવા એ છે કે નથી એ દ્રષ્ટિનો વિષય નહીં. એક હયાતી ત્રિકાળીની દ્રષ્ટિનો વિષય થાય છે, બીજું એના વિશેષતા જોતી નથી. શું શું પડ્યું છે દ્રવ્યના સામર્થમાં? કેટલું સામર્થ છે એ જ્ઞાનનો વિષય છે. દ્રષ્ટિનો વિષય તો એની હૈયાતીને ગ્રહણ કરવાનો છે. તો એકની હૈયાતી એવી રીતે ગ્રહણ કરે છે કે બાજુમાં રહેલી સિદ્ધ અવસ્થાની હૈયાતીને એ ગ્રહણ કરતી નથી. એ છે કે નથી એ વિષય જ નથી એનો. જેમ સમય સારની 11મી ગાથામાં લીધું કે વ્યવહારો અભિયત થવો, વ્યવહાર તો અભૂત અર્થ છે. ભૂત એટલે હોવું, હયાતી હોવી, હોવી એટલે હયાતી હોવી. તો દ્રષ્ટિ એમ કહે છે કે મારા વિષયમાં વ્યવહારનીના વિષયભૂત સિદ્ધ પર્યાય કેવળ જ્ઞાનની પર્યાય વ્યવહારનીના વિષયભૂત છે. કેવળીને જોકે નહીં નથી, પણ અહીંયા સમ્યક જ્ઞાનીને નહીં છે અને એ કેવળ જ્ઞાનનો વિષય થાય. તો કે એ વ્યવહાર કે અભૂયથો છે જ નહીં, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, સત નથી ત્યાં. અસત્યાર્થ શબ્દ વાપરો બીજો, કે સત્ય નથી ત્યાં. સત એટલે હોવાપણો, ભૂત એટલે હોવાપણો, સત એટલે હોવાપણો, અપનાના બે શબ્દ વાપર્યા. પૂજાના અનેક ભેદ હોય તો પૂજાના કેમ નમસ્કાર કરવો, વંદન કરવો, સ્તુતિ કરવી, અર્ધ ચડાવવો, પ્રણામ કરવું, પ્રદક્ષિણા કરવી, અભિષેક કરવો, આ બધા દ્રવ્ય પૂજાના છે. તો બધી વાતો આવે કે આટલા આટલી રીતે પૂજા આ પ્રકારે પૂજા થાય છે. સત હોય એનું અસ્તિત્વ નથી એ કહેવા માટે બે શબ્દ વાપર્યા. પ્રશ્ન ઉઠે એટલે ચોખવટ થાય. ચર્ચાઓ બહુ થયેલી છે ને બાર જઈએ એટલે બધા ઘણા અમે તો મળે નહીં. આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, પછી ચોખવટ થઈ જાય ઓટોમેટિક કે ભાઈ આમ હોય કે ન હોય વિચાર કરતા આમ હોય છે. એટલે એની અંદર ગુણ ભેદ પર્યાય ભેદ તેઓ જ્ઞાન પરમાનંદ ખાઈ ચારિત્ર ખાઈ પુરુષાર્થ બધું આવી ગયો, સિદ્ધ દશા બધું આવી ગયું. વ્યવહાર નું સર્વ એવ અભૂતાર્થવાદ અભૂતમ અર્થમ પ્રદ્યોતયતી. શુદ્ધ ને એક એવો ભૂતાર્થવાત ભૂતમ અર્થમ પ્રદ્યોતયતી તથા હિ આ રીતે એનો અર્થ આ રીતે કર્યો છે કે શુદ્ધ ને એક જ ભૂતાર્થ હોવાથી એનો અર્થ કઈ કાઢ્યો છે. અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન અસત્ય અને અભૂત અર્થ ને પ્રગટ કરે છે. ત્રણ શબ્દ વાપર્યા છે વ્યવહારને માટે અસત્ય અભૂત અને અવિદ્યમાન. વિદ્યમાનતા નો શબ્દ પણ વાપરો. અહિયાથી પકડવી છે ને શ્રદ્ધા તો અહિયાથી ને પકડે છે. ગાથા એ છે કે ભૂતમ અસિદો ખલુ સમાધિથી હોવી જીવો ભૂતાર્થ ને આશ્રિત જ સમય દર્શન થાય છે. ભૂતાર્થ કેવો છે કે જેની અંદર વ્યવહાર સગળો અભૂતાર્થ છે એવો આ ભૂતાર્થ છે. ભૂતાર્થ છે એટલે સત્યાર્થ છે, સત્યાર્થ છે એટલે વિદ્યમાન છે. ત્રણે બોલ સામે લીધા છે કે શુદ્ધ ની એક જ ભૂતાર્થ હોવાથી વિદ્યમાન સત્ય અને ભૂત અર્થ ને પ્રગટ કરે છે. ત્રણ શબ્દો લીધા છે એક સાથે. આ જયચંદજી અર્થ કર્યા છે. સંસ્કૃતમાં તો અભૂત અને ભૂત એમ સામા સામા એક એક શબ્દ જ વાપરેલા છે. જયચંદજી એક માંથી ત્રણે ત્રણ શબ્દ ત્રણે બોલ લીધા છે. ભૂત સત્ય અને વિદ્યમાન પણ, અભૂત અસત્ય અને અવિદ્યમાન પણ. અને અહીંયા આ કળશા તમે જો 11મા પૂછીને કે આગળ પાછળ એટલે રાજમુજી એમ કહે છે કે જુઠ્ઠો છે વ્યવહાર અસત્યમાંથી. એમ નહીં કહ્યું વ્યવહાર તો કે જુઠ્ઠો છે, શું નિશ્ચય તો કે સાચો છે, એક સાચો ને એક જૂઠો એમ જ કાઢે છે. પછી ચોથો પુરુષ છે સીધો 12મી ગાથા છે. 12મી ગાથા પછી ચોથો પુરુષ છે. ચોથામાં એ શુદ્ધનો પ્રયોગ છે. આસનુભવ જીવો શુદ્ધ જીવને પ્રત્યક્ષપણે પામે છે. સપદી એટલે થોડા જ કાળમાં બહુ શીઘ્રપણે પામે છે. કેવું છે શુદ્ધ જીવ? અતિશય માન જ્ઞાન જ્યોતિ છે, અનાદિ સિદ્ધ છે. મળી કેવો છે તે અનયક પક્ષાક્ષણ મિથ્યાવાદથી અખંડિત છે, મિથ્યાવાદ એને ખંડિત કરતો કરી શકતો નથી. ભાવાર્થમ છે કે મિથ્યાવાદી બહુ જ આદિ જૂઠી કલ્પના ઘણા પ્રકારે કરે છે, તો પણ તેઓ જ જૂઠા છે. આત્મતત્વ જેવું છે તેવું જ છે, આત્મતત્વ જેવું છે તેવું છે એમ જ છે. ભવિજીવો શું કરતા થકા શુદ્ધ સ્વરૂપ પામે છે તે જ કહે છે કે આસંભવી જીવો દેહધ્વનિ દ્વારા કહે છે ઉપાદેયરૂપ વસ્તુ શુદ્ધ જીવ વસ્તુ તેમાં સાવધાનપણે રુચિ શ્રદ્ધા પ્રતીતિ કરે છે. તેનું વિવરણ કે શુદ્ધ જીવ વસ્તુનો પ્રત્યક્ષપણે અનુભવ કરે છે તેનું નામ રુચિ શ્રદ્ધા ને પ્રતીતિ છે. ઠીક આ જ્ઞાન પ્રધાન કથા શુદ્ધ જીવ વસ્તુનો અનુભવ કરે છે તેનું નામ રુચિ શ્રદ્ધા ને પ્રતીતિ છે. ભાવાર્થ આમ છે કે વચન પૂદગળ છે તેની રુચિ કરતા સ્વરૂપની પ્રાપ્તિ નથી. તેથી વચન દ્વારા કહેવામાં આવે છે જે કોઈ ઉપાદેય વસ્તુ તેનો અનુભવ કરતા ફળ પ્રાપ્તિ, તેનો અનુભવ કરતા ફળ પ્રાપ્તિ છે, વસ્તુનો અનુભવ કરતા ફળ પ્રાપ્તિ છે. કેવું કેવું છે જીવન વચન કે ઉભય નહી મૃગ હંસીને બે પક્ષપાતને પરસ્પર વેરભાવ છે તેનું મિટમશીલ છે, બંનેના વેરભાવને મટાડનારું જીવન વચન છે. ભાવાર્થામ છે કે બંને નહીં વિકલ્પ છે, બંને નહીં વિકલ્પ છે. શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ નિર્વિકલ્પ છે, તેથી શુદ્ધ જીવ વસ્તુનો અનુભવ થતા બંને નહીં વિકલ્પ જૂઠા છે. આમ કહે અહીંથી જ ઉપાડે છે વિકલ્પ જૂઠા છે, એના વિકલ્પ જૂઠા છે એમ. કારણ કે નિશ્ચયની જે અધ્યાત્મનો નિશ્ચય નહીં છે એ તો નિર્વિકલ્પ છે, અને આગમનો જે નિશ્ચય નહીં છે એમાં વિકલ્પ છે. કેવું છે જીવન વચન કે સાદવાદ અર્થાત અનેકાંત જેનું સ્વરૂપ પાછળ કહ્યું છે તે જ છે ચિહ્ન જેનું એવું છે. ભાવાર્થામ છે કે કોઈ વસ્તુ માત્ર છે તે તો નિર્ભેદ છે, તે વસ્તુ માત્ર વચન દ્વારા કહેવામાં આવતા જે કાંઈ વચન બોલાય છે તે જ પક્ષરૂપ છે. એટલું વાત પછી તો કાલવજનો વિશે શરૂ કરી દે છે. એ વાત અમને નવમાં કળશમાં લીધી છે. બધા વિકલ્પો મટે છે, જેનું નામ વિકલ્પ છે તે મટે છે. હા બધા વિકલ્પ મટે છે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતા. જે અનુભવ આવતા પ્રમાણ નય નિક્ષેપ પણ જૂઠા છે ત્યાં રાગાદી બીજા વિકલ્પોની તો શું વાત કરવી, શું કથા કરવી. ભાવાર્થ આમ છે કે રાગાદી તો જૂઠા જ છે, જીવ સ્વરૂપથી બહાર છે. પ્રમાણમય નિક્ષેપરૂપ બુદ્ધિ દ્વારા એક જ જીવ દ્રવ્યના દ્રવગુણ પર્યાયરૂપ અથવા ઉત્પાદવી ધ્રુવરૂપ ભેદ કરવામાં આવે છે તે બધા જૂઠા છે. આ બધા જૂઠા થતા જે કઈ વસ્તુનો સ્વાદ તેને અનુભવ કહીએ છીએ. આમ અનુભવને નાસ્તિકની પરિભાષા કરી છે. તેથી વસ્તુ સ્વરૂપને ગુણગુણી ભેદરૂપ વિચારતા પ્રમાણમય નિક્ષેપરૂપ જે વિકલ્પો ઉપજે છે તે વિકલ્પો ભલે પ્રથમ અવસ્થામાં ભલા છે એટલે હોય છે પહેલા, તો પણ સ્વરૂપ માત્ર અનુભવતા જૂઠા છે. સ્વરૂપ માત્ર અનુભવતા એમાં નથી એમ નહીં, જૂઠા છે એમ કહી દે છે. આ એમની પોતાની એક મૌલિક શૈલી છે, મૌલિક પદ્ધતિ છે. જયચિંદજી ત્રણ અર્થ કાઢ્યા છે ભૂત અને અભૂત માટે, બીજા બે શબ્દોનો પ્રયોગ જયચિંદજી વિધિમાન પણ અને સત્ય પણ ભાવાર્થમાં એમ રહીએ છે પોતે વૈચંદી સ્વતંત્ર ભાવાર્થ લખ્યો અગિયાર વાગ્યા એમાં એમ એમ લીધું અહીં વ્યવહાર લઈને અભૂતાર્થને શુદ્ધનીને ભૂતાર્થ કયો છે જેનું વિષયમાં વિદ્યમાન ન હોય અસત્યાર્થ હોય તેને અભૂતાર્થ કહેવામાં આવે છે આ પોતે ભાવાર્થની અંદર પોતાની
ભાષામાં
એ તો ભાવાર્થ પોતાનો લખેલો છે અને ત્યાં શબ્દાર્થ પણ ત્યાં અનુવાદ પણ પોતાનો છે તો અનુવાદમાં બીજા બે અર્થ મૂકી દીધા છે ભાવાર્થમાં ફરીને એ વાત લખી છે આપણે ચાલતા વિષયમાં એ વાત છે કે નિવૃત્તથી માંડી શુદ્ધ સુધીની કોઈ પણ પર્યાય શુદ્ધ દ્રષ્ટિનો વિષય નથી એટલે જ્યાં જે વસ્તુ નથી ત્રિકાળી નીતિમાં અનિત્ય પર્યાય જ નથી તો જે દ્રષ્ટિ નીતિને વિષય કરે છે એ એવી પદ્ધતિથી વિષય કરે છે કે જોડે પર્યાય છે કે નહીં એ પ્રશ્ન એના માટે નથી એમાં નથી એમ તો નથી પણ બાજુમાં પણ છે કે નહીં એનો વિષય નથી હોવા નહીં હોવાની બે અપેક્ષા દ્રષ્ટિને જોવાની રહેતી નથી એવું કોઈ દ્રષ્ટિનું પરિણામ છે એને અહીંયા એમ કહે છે કે શુદ્ધ દ્રષ્ટિનો વિષય નથી સાધક દશા પણ શુદ્ધ દ્રષ્ટિના વિષયભૂત મૂળ સ્વભાવમાં નથી સાધક દશા છે એ પણ એ સ્વભાવની બહાર છે અને એ સ્વભાવને જ માત્ર વિષય કરતી હોવાથી અને સ્વભાવને વિષય કરતી હોય એટલે સ્વભાવને જ સ્વસ્વરૂપે ગ્રહણ કરતી હોવાથી સાધક દશાને કે સિદ્ધ દશાને દ્રષ્ટિ ગ્રહણ કરતી વિષય કરતી નથી અને ગ્રહણ પણ કરતી નથી એવું દ્રષ્ટિનું જે ચોક્કસ પ્રકારનું પરિણમન છે એને જ્યાં સુધી વચન ગોચર છે કથનચિત ત્યાં સુધી અનુભવી દ્રષ્ટિવાન દ્રષ્ટિવંત મહાત્માઓ ધર્માત્માઓ એને પ્રસિદ્ધ કરે છે બાકી તો એનું પરિણામ એટલું બધું ગૂઢ ઊંડું અને સૂક્ષ્મ અને વચનો ગોચર છે એ કોઈ વચનનો વિષય થતો નથી એ વાત રાખીને જેટલું વચન ગોચર છે એટલું બિંદુની જગ્યાએ દ્રવ્યના મૂર્તિ કહેવામાં દ્રષ્ટિ આખા અનંતા ગુણના પરિણામને સહાયક છે એમ ગણીને એને મૂળ ધર્મ કહ્યો કે મૂળમાં સિંચન થાય છે એટલે એને મૂળની ઉપમા આપી વૃક્ષનો મૂળ પાયો એમ આખા પરિણામનો મૂળ પાયો કે દંસણ લોધર્મ એમ સૂત્ર છે
ભગવાન જય પરમ કૃપા જય વિકાસ.